දේවානන්ද මෙන්තුමා ඔබතුමාට මිනිත්තු 18ක කාලයක්.
ගෞරව ප්‍රදි සභානායකර අවර්களே, எனக்கு முன்னால் இங்கு உரையாற்றிய மாண்புமிகு ஜனாதிபதி அவர்கள் நாட்டு மக்கள் எதிர்கொள்ளுகின்ற பிரச்சனையை தீர்ப்பதற்கான முன்மொழிவு கருத்துக்களை சொல்லிய அதே நேரத்தில் விசேஷமாக இந்த நாட்டில் தமிழ் மக்கள், தமிழ் பேசும் மக்கள் எதிர்கொள்ளுகின்ற பிரச்சனைகளுக்கான தீர்வையும் முன்மொழிந்திருந்தார். அதே நேரத்தில் தீர்ப்பார் என்ற நம்பிக்கையும் வெளிப்படுத்தி இன்றைய தினம் நமது கடல் தொழில் அமைச்சின் மூலம் 1996 இரண்டாம் இலக்க கடல் தொழில் மற்றும் நீர் வாழ் உயிரினங்கள் சட்டத்தின் கீழ் 3 ஒழுங்கு விதிகள் கொண்டுவரப்படுகின்றது. இந்த கௌரவ சபையிலே எனது கருத்துக்களை பதிவு செய்வதற்கு வாய்ப்பினை வழங்கியமை தொடர்பில் முதலில் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். கடந்த காலங்களில் வருமனவே பாதகங்களை மட்டுமே உலக அளவில் கொண்டு வந்திருந்த இன்னும் முடிவுறாது தொடர்கின்ற அனர்த்தங்கள் எமது நாட்டையும் விட்டு வைக்காத நிலையில் இந்த நாடு அசந்து போய்விடும் என நம்பி அதற்கான தயாரிப்புகளில் ஈடுபட்டு வெந்த புண்ணில் வேல் பாய்ச்சுகின்ற சுயலாப அரசியல்வாதிகள் மற்றும் அரசியல் பின்னணி கொண்ட சுயநலவாதிகள் மேற்கொண்டிருந்த மிகைவாத செயல்பாடுகள் காரணமாக எமது மக்கள் இந்த நாட்டுக்கு இனிமேல் எதிர்காலம் கிடையாது என்ற வகையில் கொண்டிருந்த நம்பிக்கையை உடைத்தெறிந்து விழவிழ எங்களாலும் புது தெம்புடன் எழுந்திருக்க முடியும் என்ற நம்பிக்கையை இந்த அரசு எமது மக்களுக்கு ஏற்படுத்தி இருக்கின்றது. அந்த வகையில் எமது ஜனாதிபதி மாண்புமிகு ரணில் விக்ரமசிங்கே அவர்களுக்கும் கௌரவ பிரதமர் தினேஷ் குணவர்தன அவர்களுக்கும் எமது மக்கள் சார்பாக இருந்து நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். அரசியலுக்காக எல்லாவற்றையும் எதிர்த்து கொண்டிருப்பவர்கள் அல்ல நாங்கள். அதே நேரம் வரும் அரசியலுக்காக நாம் இந்த அரசாங்கத்தில் அங்கம் வைக்கவும் இல்லை. ஒரு இக்கட்டான நிலையில் இந்த நாட்டினை காப்பாற்றி எமது மக்களையும் காப்பாற்ற வேண்டும் என்ற நோக்கில் அந்த நோக்கத்திற்கு முகம் கொடுக்க முடிந்த செயல்பாட்டு தைரியத்துடன் நாங்கள் இந்த அரசாங்கத்தில் பங்கெடுக்கின்றோம் என்பதை நான் இந்த சந்தர்ப்பத்தில் வலியுறுத்தி கூற விரும்புகின்றேன். எமது மக்கள் தங்களது வாக்குகளை எமக்கு வழங்கி தங்களது பிரச்சனைகளை தீர்க்குமாறு வழங்கிய ஆணையானது எங்களை நிர்பந்தித்து இருக்கின்றது. எனவே எங்களால் எமது மக்களுக்கு கிடைக்கின்ற அரிய சந்தர்ப்பங்களை கை நழுவிவிட முடியாது. அதன் காரணமாகவே அரசாங்கங்களுடன் இணைகின்ற போது நாங்கள் விதிக்கின்ற நிபந்தனைகள் பொது நிபந்தனையாகவே இருக்கின்றது. எமது மக்களின் பிரச்சனைகளை தீர்க்க வேண்டும் என்பதே அது. அதற்காக அரசாங்கங்கள் எமது மக்களின் பிரச்சனைகளை எல்லாம் உடனடியாக தீர்த்துவிடும் என்ற எதிர்பார்ப்பினை மட்டும் முன்வைத்து நாங்கள் செயல்படுகின்றவர்களும் அல்ல. எமது நடைமுறை சாத்தியமான அணுகுமுறைகள் தேசிய நல்லிணக்க செயல்பாடுகள் காரணமாக எமது மக்களின் பிரச்சனைகளை போதிய அளவில் தீர்த்துக் கொள்வதற்கு அரசாங்கத்திற்கு நாங்கள் தடையற்ற பாதைகளை திறந்து விடுகின்றோம். அரசாங்கம் அதில் பயணிப்பதில் தாமதங்களோ சிரமங்களையோ எதிர்கொள்வதில்லை என்பது எமது மக்களுக்கு சாதகமான நிலைப்பாடாகும். இதற்கு மாற்றான நிலைப்பாட்டினை கொள்கையாக வகுத்துக் கொண்டவர்கள் எமது சக தமிழ் அரசியல்வாதிகளாக செயல்பட்டு வருகின்றார்கள். அதாவது எமது மக்களின் பிரச்சனைகளை தீர்க்காமல் அவற்றை தங்களது அரசியல் தேவைகளுக்காக மட்டும் அவ்வப்போது கையில் எடுத்து பின்னர் தொடர்ந்தும் எமது மக்களின் பிரச்சனைகளை தீரா பிரச்சனையாக்கி அப்பிரச்சனைகளை எமது மக்களின் வீடுகளிலேயே குடியமர்த்தி வைத்து வருவதை வழக்கமாக கொண்டவர்கள். இதன் மூலம் எமது மக்களது வாக்குகளை சூறையாடி வருவதே முதலீடு இல்லாத பண்டமாற்று அரசியல் என அவர்கள் கொள்கை வகுத்து கொண்டவர்கள். இதனை இப்போது எமது மக்கள் வீட்டை காட்டி மோசம் செய்கின்ற செயல் என பகிரங்கமாக கூறி வருகின்றனர். இத்தகைய கொள்கையின் வரையிலக்கணமாக இவர்கள் இன்னமும் புலிவாலை பிடித்துக் கொண்டிருக்கின்றனர். எமது மக்களின் மனங்களில் வருகின்ற மாற்றங்களில் முன்பாக புலிவாலை விடவும் முடியாமல் தொடர்ந்து பிடித்திருக்கவும் முடியாமல் திணறுகின்ற இவர்கள் புலிவாளுக்கு பதிலாக பூனைவாளை பிடித்திருக்கலாமோ என்று நினைக்கவும் கூடும். நமது நாட்டின் தற்போதைய நிலையில் நமது மக்களின் வாழ்வாதாரம் மற்றும் அன்றாட தேவைகளை தீர்க்கின்ற வகையில் நாங்கள் உற்பத்தி துறைகள் சார்ந்த முன்னெடுப்புகளை பேணி பாதுகாத்து வளர்த்து வருகின்ற நிலையில் இவர்கள் நமது மக்களது பிரச்சனைகளை தீர்க்க விடாமல் பேணி பாதுகாத்து வருகின்றனர். அத்துடன் நிற்காமல் நமது மக்களின் பிரச்சனைகளை தீர்க்கின்ற நமது வழிமுறைகளை இடைமறித்து அதனையும் சீர்குலைத்து நமது மக்களை நடுத்தறிவில் விடுகின்ற இவர்களது நோக்கங்களை பூர்த்தி செய்து கொள்வதற்கும் செயல்பட்டு வருகின்றனர். இவற்றிற்கெல்லாம் நாங்கள் அஞ்சியிருந்தால் இன்று நமது மக்கள் அனுபவிக்கின்ற எவ்விதமான வாய்ப்புகளும் எமது மக்களுக்கு இதுவரையில் கிடைத்திருக்காது என்பதை எமது மக்கள் அறிவார்கள். நாங்கள் மக்களது பிரச்சனைகளை தீர்ப்பதற்கென்றே அரசியலில் காலடி எடுத்து வைத்தவர்கள். அதனையே நான் எனக்கு கிடைத்திருக்கின்ற அமைச்சர்களின் மூலம் செயல்படுத்தி வருகின்றேன். எமது நாட்டில் வளங்கள் இல்லாமல் இல்லை, ஆனால் சரியான முகாமைத்துவ கட்டமைப்புகள் செயல்பாடுகள் இல்லாமை காரணமாக எமது வளங்கள் அளிக்கப்பட்டு வருகின்றன. பல வளங்களில் உரிய பயன்பாடுகள் புறப்படாமல் இருக்கின்றன. கடந்த 5ஆம் தேதி நான் முல்லைத்தீவில் அமைந்துள்ள கொக்குளாய் கடல் தொழில் கிராமத்துக்கு சென்றிருந்தேன். அங்கே கனியமணல் அகழ்வு காரணமாக கடற்கரையானது குறிப்பிடத்தக்க தூரம் வரையில் கடல் உள்வாங்கப்பட்டு அந்த கிராமமே கூடிய விரைவில் கடலுக்குள் சென்று விடுகின்ற அபாயம் ஏற்பட்டிருக்கின்றது. மறுபக்கத்தில் மேற்படி மணல் அகழ்வு காரணமாக அக்கடல் தொழிலாளர்கள் மேற்கொள்ளப்பட்டிருந்த கரவேலை தொழிலை மேற்கொள்ள முடியாமல் அக்கடல் தொழிலாளர்கள் தடை செய்யப்பட்ட கடல் தொழில் முறைமைகளில் ஈடுபட வேண்டிய நேரிட்டுள்ளதையும் அறிய கிடைக்கின்றது. இவ்விடயம் தொடர்பில் விரைவில் நான் அமைச்சரவை பத்திரம் ஒன்று சமர்ப்பிக்க உள்ளதையும் தெரிவிக்க விரும்புகின்றேன். இங்கு மாத்திரமல்ல, பல்வேறு செயல்பாடுகள் காரணமாக கடல் அரிப்பு என்பது தென் மாகாணம் முதல் கொண்டு மேல் வடமேல் கிழக்கு மாகாணங்களிலும் பல இடங்களில் ஏற்பட்டு வருவதை என்னால் நேரடியாகவே காணக்கூடியதாக இருக்கின்றது. இதன் மறுபக்கத்தில் சட்டவிரோத மற்றும் தடை செய்யப்பட்ட கடல் தொழில் முறைமைகளும் மேற்கொள்ளப்படுவதாகவே அறிய கிடைக்கின்றது. இத்தகைய விடயங்கள் தொடர்பில் உரிய நடவடிக்கைகளை நாம் முன்னெடுத்து வருகின்றோம். அந்த வகையில் எமது நாட்டின் கடல் தொழிலை முகாமத்துவம் செய்கின்ற நாம் பல்வேறு திட்டங்களை வகுத்து செயல்படுத்தி வருகின்றோம். அதில் ஒரு கட்டமாக இங்கு இன்று 3 ஒழுங்கு வீதிகளை முன்வைத்து வருகின்றேன். இதில் முதலாவது 2177 4ஆம் இலக்கத்தையும் 25/4/2021 கொண்ட அதிவிசேட வர்த்தகமானியின் 2022 நீல நிற நீந்தத்தக்க நண்டுகள் முகாமைத்துவ ஒழுங்கு விதியாகும். எமது நாட்டுக்கு அந்நிய செலவாணியை ஈட்டி தருவதில் பெரும் பங்கினை வகிக்கின்ற கடல் வளங்களில் நீல நிற நீந்தத்தக்க நண்டு வகையினம் ஒன்றாகும். இந்த கடல் வளத்தை அழிய விடாமல் அதன் உற்பத்தியில் உச்ச பயனை அடைய வேண்டும் என்பதற்காக நாம் இந்த முகாமைத்துவ ஏற்பாட்டினை அத்துறை சார்ந்த கடல் தொழிலாளர்களுடன் கலந்துரையாடி மேற்கொண்டுள்ளோம். இதன் அடிப்படையில் மேற்படி நண்டு உற்பத்தி துறையில் ஈடுபடுவதற்கென அனுமதி பத்திரம் வழங்கல் முறை ஏனைய நீர்வாழ் உயிரினங்களுக்கு பாதிப்பு ஏற்படாத வகையில் அதனை பிடிப்பதற்கு பயன்படுத்த வேண்டிய வலையின் விவரம், வலையின் கண்ணளவு விவரம், தொழிலில் ஈடுபட வேண்டிய படகுகளின் விவரம், பிடிக்கப்படக்கூடிய நண்டுகளின் எடை, பிடிக்கப்படக்கூடிய கால எல்லை, மேற்படி கடல் வளம் தொடர்பில் ஆய்வுகள் மேற்கொள்ளப்படுகின்ற காலகட்டங்கள் என அனைத்து ஒழுங்கு விதிகளும் இதில் உள்ளடக்கப்பட்டுள்ளன. இரண்டாவது ஒழுங்கு விதியானது 2021 கடல் தொழில் கட்டண மறவிடல் ஒழுங்கு விதியாகும். இது 2255/22 இலக்கத்தையும் 24/11/2021 கொண்டதாகும். 1996 2ஆம் இலக்கத்தை கொண்ட கடல் தொழில் மற்றும் நீரியல் வளங்கள் கட்டளை சட்டத்தின் மூலமாக
இனிய பிறந்தநாள் வாழ்த்துக்கள். நீருடைய வாழ வேண்டும் நீங்கள். வடமாநிலத்துக்கும் ஒட்டுமொத்த இலங்கைக்கும் உங்க சேவை அத்தியாவசியமா இருக்கிறது.
இனிய
வாழ்த்துக்கள்.
நன்றி.
1966 இரண்டாம் இலக்கத்தை கொண்ட கடற்தொழில் மற்றும் நீரியல் வளங்கள் கட்டளை சட்டத்தின் மூலமாக விதிக்கப்பட்டிருந்த ஒழுங்கு விதிகளின் கீழ் பணிக்கப்பட்டிருந்த கடல் தொழில் அனுமதி பத்திரங்களுக்கான கட்டணங்கள் அறவிடல் விடயமானது. கடல் தொழிலாளர்களுக்கு நிவாரணம் வழங்கும் வகையில் 2011 1698 13 இலக்கத்தையும் 23/3/2011 தேதியை கொண்ட விசேட வர்த்தமானியின் மூலம் அகற்றப்பட்டது. இதன் பின்னர் அதாவது 2011 பின்னர் ஆழ்கடல் தொடர்பில் விடுக்கப்பட்ட ஒழுங்கு விதிகளுக்கு அமைவாக மாத்திரமே மேற்படி அனுமதி பத்திரங்களுக்கான கட்டணங்கள் அறவிடப்பட்டு வந்தன. தற்போதைய நிலையில் எமது நாட்டை பொறுத்தவரையில் கடல் தொழிலில் ஈடுபடுகின்ற படகுகளின் எண்ணிக்கையானது படிப்படியாக அதிகரித்துள்ளன. இந்த அதிகரிப்புக்கு சமாந்தரமாக கடல் வளங்களில் அதிகரிப்பு காணப்படுவதாக இல்லை. எனவே கடல் வளங்களின் அதிகரிப்பு தொடர்பில் எமது அமைச்சு கூடிய அவதானம் எடுத்து அதற்கான விஞ்ஞான பூர்வமான ஆய்வுகளை மேற்கொண்டு நடவடிக்கைகளை எடுத்து வருகின்றது. குறிப்பாக கடல் வளங்களுக்கு பாதிப்பினை ஏற்படுத்துகின்ற கடல் தொழில் முறைமைகளை தடை செய்தல், அதனை சட்ட ரீதியான நடவடிக்கைகள் மூலம் உறுதி செய்தல், அனுமதி பத்திரங்களை வரையறை செய்தல், செயற்கை பவள பாறைகளை உருவாக்குதல் போன்ற பல்வேறு நடவடிக்கைகளை மேற்கொண்டு வருகின்றோம். தடை செய்யப்பட்ட முறைமைகளின் ஊடாக கடல் தொழிலில் ஈடுபடுவதை அந்தந்த பகுதிகளில் இயங்குகின்ற கடற்தொழிலாளர் சங்கங்கள், கடற்படையினர், கடலோர பாதுகாப்பு துறையினர் மற்றும் நமது கடற்தொழில் மற்றும் நீரியல் வளங்கள் திணைக்கள அதிகாரிகளுடன் இணைந்து அவற்றை தடுப்பதற்கான பொறிமுறைகளை நாம் மேற்கொண்டு வருகின்றோம். அதே நேரம் பழையன கழிதலும் புதியன புகுதலும் என்ற நிலைப்பாட்டில் விஞ்ஞான பூர்வமான புதிய தொழில்நுட்பங்களின் ஊடாக மாற்று வழிமுறைகளை நாம் இனம் கண்டு அவற்றை அறிமுகப்படுத்தி வரும் வழங்கி வருகின்றோம். மேற்படி கடல் தொழில் துறைமுகத்திற்கு இடையூறு ஏற்படாத வண்ணம் இந்த ஒழுங்கு விதி அதேவேளை மீனின மற்றும் நீர்வாழ் உயிரின வளர்ப்பு முறைகளில் அதிக ஈடுபாடு கொண்டுள்ளோம். இதனிடையே கடல் தொழிலுக்கான அனுமதி பத்திரங்களை வழங்குதல், கடல் தொழில் முகாமைத்துவம், கண்காணிப்பு போன்ற பல்வேறு செயல்பாடுகளுக்கென பாரிய அளவு செயலிடவும் நேரிட்டுள்ளது. எனவே சிறு கடல் தொழிலாளர்களுக்கு அல்லாமலும் ஏனைய பாரிய பரிமாண கடல் தொழில் சார்ந்தும் அது சார்ந்த ஏனைய பாரிய அளவு தொழில்துறைகள் சார்ந்தும் அவர்களுடன் கலந்துரையாடி அவர்களுக்கு பாதிப்பு ஏற்படாத வகையில் மேற்படி கட்டணங்களை குறிப்பிட்டளவு அதிகரிப்பதற்கான நடவடிக்கைகளை நாம் மேற்கொண்டுள்ளோம். குறிப்பாக கடல் தொழில் அனுமதி பத்திரங்களுக்கான கட்டணங்கள், கடல் உணவு ஏற்றுமதிக்கான அனுமதி பத்திரம் கட்டணங்கள், ஏற்றுமதிக்கான அடிப்படை வசதிகளை மேற்கொள்வதற்கான கட்டணங்கள், அவற்றிற்கான நிறுவனங்களை பதிவு செய்வதற்கான கட்டணங்கள், படகு கட்டும் தளங்களை பதிவு செய்வதற்கான கட்டணங்கள், பாரிய படகுகளுக்கான புதிய எண்களை பெற்றுக் கொள்வதற்கான கட்டணங்கள் என்பன இதில் அடக்கப்பட்டுள்ளன. இத்தகைய கட்டண அறவீடுகளின் மூலம் ஈட்டப்படுகின்ற நிதியினை கொண்டு கடல் தொழில் மற்றும் நீரியல் வளங்கள் திணைக்களத்தின் மூலமாக எமது கடல் தொழிலாளர்களின் நன்மை கருதி செயல்பாடுகளுக்கும் அனர்த்த நிலைகளின் போதான நிவாரணம் மற்றும் இழப்பீடுகளுக்குமான கொடுப்படங்களுக்குமான ஒரு பொறிமுறையை நாம் உருவாக்க உள்ளோம் என்பதையும் இங்கு தெரிவித்துக் கொள்ள விரும்புகின்றேன். மூன்றாவது ஒழுங்கு விதியானது 2166 இலக்கத்தையும் 7/2/2022 தேதியை கொண்ட திருத்தப்பட்ட 1984 கரவேலை ஒழுங்கு விதிகளாகும். 1984 கரவேலை ஒழுங்கு விதிகளின் மூலம் அம்பாந்தோட்டை மாவட்டத்தில் தங்கல்லை மாவட்ட கடல் தொழில் திட்ட அதிகாரி பிரிவின் களமெற்றிய கடல் தொழில் பரிசோதகர் பிரிவில் அமைந்துள்ள களமெற்றிய கடல் தொழில் துறைமுகத்தின் கிவுல களமெற்றிய கரவேலை பாடுவை அகற்றுவதற்கான ஒழுங்கு விதியாகும். இந்த பகுதியில் கடல் தொழில் அபிவிருத்தி கருதி 2013 வரவு செலவு திட்டத்தின் மூலம் நிதி ஒதுக்கப்பட்டு 2014 ஆரம்பிக்கப்பட்டு 9/6/2022 தேதி இக்கடல் தொழில் துறைமுகம் திறந்து வைக்கப்பட்டது. இதன் காரணமாக கரவேலை தொழில் வாய்ப்பினை இழந்த 22 கரவேலை உரிமையாளர்களுக்கு அத்தொழிலில் ஈடுபட்டிருந்த தொழிலாளர்களுக்கும் பகிரும் வகையில் தலா 50 லட்சம் ரூபாய் வீதம் இழப்பீட்டினை நாம் வழங்கியிருக்கின்றோம். வழங்கியிருக்கின்றோம். மேற்படி கரத்தொழில் துறைமுகத்திற்கு இடையூறு ஏற்படாத வண்ணம் இந்த ஒழுங்கு விதி கொண்டு வரப்பட்டுள்ளது. அதே நேரம் கடல் தொழில் துறையில் பாரிய பாதிப்பினை உண்டு பண்ணிய எரிபொருள் பிரச்சனையானது தற்போது குறிப்பிடப்பட்ட அளவு கிடைப்பதற்கான ஏற்பாடுகள் மேற்கொள்ளப்பட்டுள்ளன. மேலும் பரவலான எரிபொருள் விநியோகம் தொடர்பில் நாம் தொடர்ந்தும் அவதானங்களை செலுத்தி வருகின்றோம். அதேவேளை எரிபொருள் விலை ஒரு பிரச்சனையாக இருக்கின்றது என்பதை மறுக்க இயலாது. எனினும் தற்போது கடந்த காலங்களை விட அதிக அளவில் படகுகள் கடல் தொழிலில் ஈடுபடுகின்றன. அத்துடன் மீன்கள் அதிக அளவில் அறுவடையாகின்ற காலமும் ஏற்பட்டுள்ளது. இவற்றின் காரணமாக மீன் இனங்களின் விலைகளும் வீழ்ச்சியடைந்துள்ளது. நுகர்வோருக்கு அதிக சுமையற்ற நிலை உருவாகி இருக்கின்றது. அதே நேரம் கடல் தொழில் உற்பத்தியாளர்கள் தொடர்பில் நாம் அவதானங்களை செலுத்த வேண்டியுள்ளது. எனவே எரிபொருள் விலையேற்றத்தை ஈடு செய்யக்கூடிய வகையில் மாற்று வழிமுறைகளை தொடர்பிலும் நாம் ஆராய்ந்து வருகின்றோம். அதேவேளை எமது கடல் வளம் மற்றும் எமது கடல் தொழிலாளர்களின் கடல் தொழில் சொத்துக்களுக்கு பாரிய அழிவுகளை ஏற்படுத்தி வருகின்ற இந்திய இழுவை வலை படகுகளின் ஆக்கிரமிப்புகள் தொடர்கின்றன. இதற்கெதிரான சட்ட நடவடிக்கைகளை நாம் எடுத்து வருகின்றோம். இந்த பாரிய இழுவை வலை கொண்ட படகுகளுக்கு எமது கடல் தொழிலாளர்களின் சிறிய படகுகளால் முன்கொடுக்க இயலாது. இதன் காரணமாக எமது கடல் தொழிலாளர்கள் கடல் தொழிலை மேற்கொள்ள இயலாத சூழ்நிலை காணப்படுகின்றது. எனவே சட்ட ரீதியில் கைது செய்யப்பட்டு நீதிமன்றம் மூலம் அரசுரிமையாக்கப்படுகின்ற இந்திய இழுவை வலை படகுகளின் தொழில்முறைகளை மாற்றி அவற்றை தேர்ந்தெடுக்கப்படுகின்ற எமது கடல் தொழிலாளர்களுக்கு வழங்குவதன் மூலம் அவர்களால் இந்திய இழுவை படகுகளை எதிர்கொண்டு தொழிலில் ஈடுபட இயலும் என நம்புகின்றேன். மேலும் கரவேலை தொழில் ஆளணி பற்றாக்குறைகள் காணப்படுவதால் அதனை இழுப்பதற்கு டிராக்டர் இயந்திரங்களை பயன்படுத்தப்பட்டு வருவதாகவும் அறிய கிடைக்கின்றது. இதன் காரணமாக கடல் வளமும் கடற்கரைகளும் பாதிக்கப்படுகின்றன. எனவே இம்முறையை தொடர்ந்து ஆராய்ந்து வருகின்றோம். இத்தொழிலில் ஈடுபடுகின்ற மக்களது வாழ்வாதாரங்கள் குறித்தும் நாம் கவனம் கொள்ள வேண்டும். எனவே வளங்களுக்கு பாதிப்புகளற்ற வகையில் கரையில் வெகு தொலைவில் நிறுத்தி வைக்கப்படுகின்ற விஞ்ச் மூலம் இதனை மேற்கொள்ளக்கூடிய சாத்தியங்கள் குறித்தும் நாம் சிந்தித்து வருவதையும் இங்கு தெரிவித்துக் கொள்கின்றேன். மேற்படி ஒழுங்கு விதிகள் சார்ந்த மற்றும் மேனிய கடற்தொழில் சார்ந்த பிரச்சனைகள் தொடர்பில் இங்கு பல்வேறு கருத்துக்கள் முன்வைக்கப்படலாம். அவ்வாறு முன்வைக்கப்பட்டால் அவற்றிற்கான பதில்களை வரவு செலவு திட்ட விவாதங்களின் போது தெளிவாக முன்வைப்பதற்கு எதிர்பார்ப்பு கொண்டுள்ளேன் என்பதையும் தெரிவித்து கடற்தொழில் அபிவிருத்தி தொடர்பிலான அனைவரது கருத்துக்களையும் ஆலோசனைகளையும் மடுத்தவனாக ஆரோக்கியமான கருத்துக்களையும் ஆலோசனைகளையும் செயல்படுத்த முனைபவனாக இந்த செயல்பாடுகள் அதிக அக்கறை கொண்டு பங்களிப்பாற்றி வருகின்ற கௌரவ கடல் தொழில் இராஜாங்க அமைச்சர் பிஎல் நிசாந்த சில்வா அவர்களுக்கும் எமது அமைச்சின் செயலாளர் திருமதி இந்து ரத்நாயக்கா உட்பட மேலதிக செயலாளர்கள் அடங்கலாக அமைச்சின் அதிகாரிகளுக்கும் கடல் தொழில் மற்றும் நீர்கள் வளங்கள் திணைக்கள பணிப்பாளர் நாயம் திரு சுசந்த காவத்த உள்ளிட்ட அதிகாரிகளுக்கும் ஏனைய திணைக்களங்களின் தலைவர்கள் உள்ளிட்ட அதிகாரிகளுக்கும் எனது நன்றியை தெரிவித்து விடைபெற்றுக் கொள்கின்றேன். நன்றி, வணக்கம்.
பவன் சிதிகர்வா மத்துமணி இலங்கட்டகர் ரவுஃபகிம் மெத்துமா கரு மந்திரிதுமாலாம் நியமித்த ஆசன வாழ்க்கை கியானாங்க.
Thank you, Honorable Deputy Speaker. The Honorable Minister of Justice has proposed many amendments to existing legislation to introduce important reforms in a variety of areas, and he explained the details of what he proposes to do. So before I start on some of the substantive matters, I would like to digress initially to point out about a controversial issue that has arisen in the Sri Lanka Law College and the conduct of its examinations. Since that subject comes under the Honorable Minister, we have also briefly discussed this in the chamber a few days ago about the new rule that had been promulgated by the Council of Legal Education, asking that the Tamil and Sinhala medium students who follow lectures in English, which are conducted at the Sri Lanka Law College, to sit for examinations and answer question papers in English. Now, this has created a serious problem for students who are from the vernacular language streams. Now, Honorable Deputy Speaker, both the ministers, Mr. Vijayadasa Rajapaksa, the President's Council, as well as the former Minister Ali Sabri, President's Council, are both vernacular educated prominent lawyers who have been given silk. I have also been a former Minister of Justice. Out of my own experience, I can tell you that even I, when I entered Sri Lanka Law College, opted to sit for some papers in Tamil language, my mother tongue, though I followed lectures in English, because I was more confident in my mother tongue to sit for examinations. Now, this should not be denied to those students who wish to sit for the papers in their own mother tongue. And this, on the pretext of this elitist approach to impose English literacy on the legal fraternity from their law college days, is a very futile exercise, because we must understand that people will have to, over a period of time, develop their ability in English. That is what all of us did. Therefore, I would once again plead with the minister to reconsider the decision and urge the Council of Legal Education, and I hope what we speak today would be conveyed to His Lordship the Chief Justice as well, as the Chairman of the Council of Legal Education, to consider this matter and give some kind of relief to these students who wish to sit for examination papers in their own mother tongue, since getting our comprehending questions and answering papers is easier for some of those people who come from the rural areas. Because all of us are clear examples for this. My colleague Dilan Pereira too, he is a son of an illustrious lawyer. Still, all of us opted to sit for... there you are. So, several such examples are there. Therefore, once again, I plead that this matter be considered. Now, I don't want to take much of your time, Honorable Deputy Speaker. I would like to refer to one issue here which appears in the Sunday morning, or rather the morning newspaper, on Wednesday, November 9th. It says, Supreme Court rejects Muslim women's bid to apply as qazis. The Supreme Court yesterday refused to grant leave to proceed for two separate fundamental rights petitions filed by a number of Muslim women, challenging the Gazette dated 7th October 2022, which called for applications only from Muslim males to be considered for appointment as qazis and as members of the Board of Qazis. Now, what is more striking is The petitioners that wanted the gazette notification amended to lift the ban imposed on females to apply. Honorable Deputy Speaker, the court did not provide any reason for refusal. Now this issue is a very, very contentious issue where the Supreme Court on several occasions, after having heard counsel in support to grant leave, have refused leave without assigning any reason. Now, for instance, even on when it came to the petitions on the 20th Amendment, counsel, variety of counsel appeared for several days after having heard all counsel. Finally, the Supreme Court refused leave without assigning reasons. Now, this is a very, very funny situation. I would like to urge that matters where such important matters, at least brief reasoning must be given by the court to justify why leave is being refused, particularly when it comes to the original jurisdiction conferred in the Supreme Court. When I say original jurisdiction, fundamental rights as well as constitutional matters, when it comes to the issues concerning the constitutionality of bills before this House, these are matters of original jurisdiction conferred in the Supreme Court. There, the litigants, the applicants, the petitioners don't have a right to appeal beyond that, because Supreme Court is the apex court. Therefore, assigning reasons for the refusal of leave is something that should be normally done, though it is within the powers of the Supreme Court to refuse leave, but not on all peremptory matters, but particularly on important matters. Having heard counsel for days on, they do not assign reasons. And this is a very, very unsatisfactory situation. I would like to urge that these matters be reconsidered. And also, on when it comes to the Muslim personal laws, we have asked the Honorable Justice Minister to give us the so-called Sabri Halim Din report, which is still not made public, so that we members of parliament can examine it and ensure that all these reforms that are necessary for Muslim personal laws would be brought forthwith or without much delay, so that we can have a closure for this problem that exists regarding the controversy on certain reforms for the Muslim personal laws in this country. Thank you.
භාවංශයද කරු මැත්තමනි ඊළඟට කරු ජයන්ත වීරසිංහ මැත්තම අපතමාට මිනිත්තු 10ක කාලයක් තියෙනවා
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි මට වේලා සිංහන් කියලා තිබුණේ විනාඩි 14ක කාලයක් තියෙනවා කියලා දැන් ඒක 10ට බහැලා තිනේකට කමක් නැහැ මම පුළුවන් විදියට මේක කරන්න මේ වගේ විෂයක් කරනකොට වඩා සුදුසු මේක නීතියට සම්බන්ධ විෂයක් නිසා ජනාධිපති නීතිඥවරයෙක් හෝ යම් කිසි අයෙකුට ටිකක් දීර්ඝ කාලයක් දීම මම හිතන්නේ තාම සුදුසුයි කමක් නැහැ මේ වෙලාවේ මම පුළුවන් විදියට කරන්නම් විනාඩි 14ක් කියලා දැන් ඒක 10ට බස්සලා තියෙනවා දැන් අද අපි මේ කතා කරන පනත මත්ද්‍රව්‍ය පිළිබඳව තියෙන පනත ඊටාම විශේෂ උනන්දුවකින් අපි හැමෝම මේ දෙස බලන්නට ඕනේ රට විනාශ වෙන සමාජය විනාශ වෙන දූ දරුවෝ විනාශ වෙලා යන ආකාරයට අද මත්ද්‍රව්‍ය බොහෝම පුළුල් ලෙස පැතිරීගෙන යනවා ඒකේ කනගාටුව තියෙන්නේ මේක නිකම් පැතිරලා යනවා නෙවෙයි වැඩි හරිය යන්නේ පාසල් දරුවන්ට මට මේක පොලිස් නිලධාරිවරයෙක් කියපු දෙයක් මම දන්නේ නැහැ කොච්චර ඇත්තද කියලා එතුමා කිව්වා ඒ ඒ ඒ ඒ ඉහළ නිලධාරියෙක් ඉතින් ඒ එතුමාලා මේවා අධ්‍යයනය කළා මට කිව්වා ඔය මත්ද්‍රව්‍යවල අයිස් කියලා තියෙන මත්ද්‍රව්‍ය අවුරුදු 3ක් නැත්තම් 4ක් ගත්තොත් එක දිගට ඒ පුද්ගලයා මිය යනවා කියලා දැන් හිතලා බලන්න පාසල් දරුවෙක් මේක පටන් ගත්තොත් ඉස්කෝලේ යන කාලේ අයිස් ගහන්න එතකොට මොකක්ද ඒ ජීවිතයට වෙන්නේ? ඉස්සෙල්ලාම මේ පිළිබඳව මේ අලුත් පනත ගැන කියන්නට ඉස්සෙල්ලා මං ස්තුතිවන්ත වෙනවා වර්තමාන අධිකරණ ඇමතිතුමාටත්, ඒත් ඉස්සෙල්ලා හිටපු අලි සබ්‍රියම්තුමාටත් මේ මත්ද්‍රව්‍ය විනාශ කළා දාන්න, මේක නවතා දාන්න හැකි වෙන විදිහේ, උපකාර වෙන විදිහේ පනතක් ගෙනාවට. මම අද එනකොට අරගෙන ආවේ මං ගෙනාව පරණ පනත, ඒකත් එක්ක අලුත් පනත. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මේ පරණ මත්ද්‍රව්‍ය පනත ගෙනල්ලා තිබුණේ 1984, දැනට අවුරුදු 38කට පමණ පෙර. එම නිසා ඉතාම කාලීන බරපතල අවශ්‍යතාවයක් තිබුණා අලුත් පනතක් ගෙනල්ලා මේ පරණ පනත මදි කියලා හිතන තැන්වලට තදෙන් නීති සම්පාදනය කරන්න. මම හිතනවා නව පනතෙන් ඒක හුඟක් දුරට සිද්ධ වෙලා තියෙනවා. හැබැයි මේකේ යම් කිසි ස්ථාන තියෙනවා අපි එකඟ නොවෙච්ච. ඒ කියන්නේ මේක ගැන සාකච්ඡා කරනකොට මමත් හිටියා ඔය කමිටුවල. අපි සාකච්ඡා කළ එකඟ නොවෙච්ච කීපයක් මේකේ තියෙනවා. ඒකට කමක් නැහැ. මේක ඊටාම හොඳ හරිය මම පෙන්නන්න. මේ පනත ගැන සාකච්ඡා කරනකොට හුඟක්ම කතා වුණේ වර්තමානයේ රටට පිළිලයක් වෙලා තියෙන, සාපයක් වෙලා තියෙන අයිස් කියන මත්ද්‍රව්‍ය පරණ පනතට ඇතුල් වෙලා තිබුණේ නැහැ. ඒක බොහොම ලස්සනට කරලා තියෙනවා මේ අලුත් පනතෙන්. ඔබතුමාට මම පෙන්වුවතින් පැරණි පනතේ මත්ද්‍රව්‍ය ජාති තහනම් කරන ජාති ලියල ඇතුල් කරලා තියෙනවා 62ක්. වර්තමාන අලුත් පනතේ 161ක් තියෙනවා. හරියට 100කට වැඩියෙන් තියෙනවා. එම නිසා මං හිතන්නේ මෑත කාලයකදී නම් මොනම රටකටවත් මේව අපේ රටට එවන රටවල් වලට ලේසියෙන් බේරෙන්න පුළුවන් වෙයි කියලා මේ පනතෙන්. 161ක් මත්ද්‍රව්‍ය ජාති තහනම් කළා තියෙනවා. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, ඉස්සෙල්ලාම මම එක දෙයක් කියන්න ඕනේ. මෙන්න මේ පනත අලුත් පනතේ අහවල් ඖෂධය කියලා මේකේ ලියන්නේ. ඒගොල්ලෝ අර ඩ්‍රග්ස් කියන වචනේ ඖෂධවලට දාලා. මේකේ කියන්න ඕනේ ඖෂධය නෙවෙයි අහවල් මත්ද්‍රව්‍යය කියලා. මොකද්ද මේකේ තියෙන ඖෂධේ? ඉතින් එම නිසා මම ඊටාම කරුණාවෙන් ඉල්ලා සිටිනවා මේකේ වචන ටික වෙනස් කරන්න, මත්ද්‍රව්‍යය කියලා. ඖෂධ නෙවෙයි. දැන් මත්ද්‍රව්‍ය සම්බන්ධයෙන් කටයුතු කරනකොට අවස්ථා දෙකකදී නැත්නම් තුනකදී තමයි මේක කෙරෙන්නේ. එකක් මේ රටට ගේනකොට, ඉම්පෝට් කරනකොට. ඊළඟට නිෂ්පාදනය කරන අවස්ථාවට. අනිත් එක බෙදා හරින අවස්ථාවට සහ ඒවාට ආධාර සහ අනුබල දීම. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මේ අලුත් පනතේ මම සතුටුයි කියන්න, නිෂ්පාදනය කිරීම කියන එකට වඩා පුළුල් අර්ථයක් දීලා තියෙනවා ලේසියෙන් බේරෙන්න බැරි වෙන්න කෙනෙකුට. ඒ තමයි දෙවනි පිටුවේ මාර්ජිනල් 15 බැලුවොත් පේනවා නිෂ්පාදනය කිරීමට දාලා තියෙනවා එක් ඖෂධයක් තවත් ඖෂධයක් ලැබෙන පරිදි පරිවර්තනය කිරීම. දැන් මම හිතන්නේ නැහැ ඉස්සෙල්ලා එකේ මේක තිබුණා කියලා. මේ වචන වෙනස් කරන්න එක් ඖෂධයක්. ඖෂධ මේව ඖෂධ නෙවෙයි. ලියන්න ඕනේ එක් මත්ද්‍රව්‍යයක් තවත් මත්ද්‍රව්‍යයක් බවට පරිවර්තනය කිරීම. ඉතින් කරුණා කරලා මේක හදන්න කමිටි ස්ටේජ් එකේදී. දැන් එතකොට අපි දැකලා තියෙනවා බොහෝ අවස්ථාවල එක මත්ද්‍රව්‍ය ජාතියකින් තවත් එකක් හදන්න පුළුවන්. අන්න ඒක තමයි මේ අවස්ථාවේදී මුලින් උපුටා දාලා තියෙන මේ පන්ති. ඊළඟට සාමාන්‍යයෙන් ජාවාරම් කිරීමට අර මුල් පනතට තියෙන දඬුවමම තියෙනවා. ඒක ඉස්සරින් දැම්ම එහෙමයි. හැබැයි මේ ජාවාරම් කිරීමට වඩා පුළුල් අර්ථයක් තියෙනවා අලුත් පනතේ. ඒ තමයි යම් දෙයක් සිදු කිරීමට ඉදිරිපත් වීමත් ඇතුල් කරලා තියෙනවා. දරු නියෝජ්‍ය කතානායකතුමනි, මේ සම්බන්ධයෙන් කල්පනා කරලා බලනකොට මේ ජාවාරම් කිරීම ඉතාම භයානක විදිහට කෙරීගෙන යනවා. දැන් ඒ ජාවාරම් කිරීමට කෙරුවත් නැතත් ඒකට ඉදිරිපත් වුණත් දඬුවම් විදින තත්වයකට මේක ඇතුල් කරලා තියෙනවා. ඉතින් ඒක හොඳ ලක්ෂණයක්. ඒක අගය කළ යුතුයි. ඊළඟට
කර්මතුමාට මිනිත්තු දෙකක කාලයක් තියෙනවා.
මිනිත්තු
දෙකයි
තමයි. අයියෝ කමක් නෑ මේක මේ බොහොම මේ විදිහට කියන්න. නිතර නිතර කියපු දෙයක් තමයි අපි ඒ රැස් වෙච්ච කමිටුවලදී මේ මත්ද්‍රව්‍ය පිළිබඳව නඩු අවසන් වුණාම හෝ ඊට පෙර මේවා පිට කරලා විකුණනවා කියලා. ඒක ඇත්තක්. ඒකට සමහර පොලිස් නිලධාරීන්ත් අහු වෙලා තියෙනවා. රස පරීක්ෂක දෙපාර්තමේන්තුවේ නිලධාරීන්ත් අහු වෙලා තියෙනවා. ඒක කරන්න බැරි වෙන්න මේ පනත ඉතාම කාලෝචිත ලෙස ඇතුල් කරලා තියෙනවා නීති වගන්ති. නඩුව පටන් ගැනීමට පෙර අවශ්‍ය කරන විදිහට සාම්පල් අරගෙන පින්තූරු අරගෙන ඒව අධිකරණවලට යවලා ඊට පස්සේ මේ මත්ද්‍රව්‍ය විනාශ කළා දාන. ඒක බොහොම හොඳයි. මොකද නැවත ඒක සමාජයට යන්නේ නැහැ. ඊළඟට මේක බැලුවොත් ඔය අපි රැස් වෙන සෑම රැස්වීමකදීම කියාපු දෙයක් තමයි අයියෝ මේ පුනරුත්ථාපනයට කියලා දැම්මාම වහාම පුනරුත්ථාපනයෙන් ඉවත් වෙලා එනවා, ඇවිල්ලා ආයි බිස්නස් එකට බහිනවා කියලා. දැන් ඒකත් කරන්න බැරි වෙන අලුත් නීතිය හදලා තියෙනවා. ඒ තමයි මම ඔබතුමාගේ අවධානය මේකට යොමු කරන්නේ. හත්වෙනි පිටේ මාජිනල් 15 ඉඳලා 25 වෙනකන් අන්නේ හරිය තියෙනවා. ඒ තමයි මට මොහොතක් දෙන්න පොඩ්ඩක්. මේක පුනරුත්ථාපනයට දැම්මොත් කෙනෙක් පැනලා එන ආවොත් ඒකට වෙන දේ. ඉස්සෙල්ලා මේ වගන්ති කියන අවුරුදු 18-15 දරුවෙකුට මරණ දඬුවම දෙන්නෙත් නැහැ, ජීවිතාන්තයට දෙන්නෙත් නැහැ. හැබැයි ඔය
කර්මන්තමා ඔබතුමාගේ කාලය අවසන් වෙන ඉතුරු ටික සභාගත කරා නම්
මට තව මොහොතක් දෙන්න, මම මේක ඉවර කරනවා. අනිත් මේකේ විශේෂයෙන් කියලා තියෙනවා ඔය විදිහට පැනලා આવොත් පුනරුත්ථාපනයෙන් ඒ පුද්ගලයාට අවුරුදු 10ක හිරදඬුවමක් ලැබෙනවා. මේ හිරදඬුවම ගෙවන්නේ කොහොමද? පහක් පුනරුත්ථාපනයේ, ඉතුරු පහ මේ අර අනිවාර්ය පරිවාස. ඒක බොහොම හොඳයි. පැනලා එන්න බෑ. පැනලා આવොත් හිරදඬුවමක් තියෙනවා. හැබැයි අර පොල්ලෙලි තලන්න නෙවෙයි, අනිවාර්ය පරිවාසයේ පහයි, අනිවාර්ය පුනරුත්ථාපනයේ පහයි.
බොහොම සතුටුයි කරවන්තුමා.
හොඳයි. තවනම් හුඟක් කරුණු කියලා මම මේ පෙන්වන්න පුළුවන්. නමුත් ඉතින්
කාලෙට ඒක සභාගත කරන්න ඔබතුමා. බොහොම සතුටුයි ඔබතුමාට. ගරු පීල් මාෂල් කටු සරත් පොන්සේ ගමත්තුමා, ඔබතුමාට මිනිත්තු 10ක කාලයක්
තියෙනවා. ස්තුතියි. උලසුනේ මන්ත්‍රීතුමනි, අද අපි දැක්කා අධිකරණ ක්‍රියාදාම අනපනත් ගැන මෙතන දීර්ඝ වශයෙන් කතා කරා. අපි දකිනවා මගේ පුද්ගලික මතය, මේ රටේ අනපනත් ඇති වෙනකන් තියෙනවා, අධිකරණ තියෙනවා. නමුත් යුක්තිය පසඳලීමේ ක්‍රියාදාමය සාධාරණව රටට අවශ්‍ය දේ සිද්ධ වෙනවාද කියන එක ජනතාවට සාධාරණ වෙන්න සිද්ධ වෙනවාද කියන එක මට ප්‍රශ්නයක්. මම මේකට උදාහරණයක් දෙන්න ඕනේ මගේ අත්දැකීම් මත. මම මේ රටේ මාස 30ක සිරදඬුවමක් විදුව පුද්ගලයෙක්. මම උදානුදපත් ධූරයෙන් ඉවත් වෙලා ජනාධිපති ධූරයට තරම් කරා. ඊට පස්සේ මට විරුද්ධව චෝදනාවක් ගෙනාවා මේ රටේ කැලෑ උසාවිය පත් කරලා. මම කැලෑ උසාවිය කියලා කියන්නේ යුදාධිකරණය පත් කරා. යුදාධිකරණ පණිවිඩය දෙනවා අනිවාර්යයෙන්ම විනිශ්චයකාරවරු තුදිතයට වඩා ජ්‍යෙෂ්ඨ වෙන්න ඕනේ කියලා. මට වඩා නිල දෙකක් පල්ල විනිශ්චයකාරවරු දාලා මගේ නඩුව ඇහුවා. තෝට එක කැලෑ උසාවියක්. මේ කැලෑ උසාවියේදී කිව්වේ මම ටෙන්ඩර් මණ්ඩලයේ සභාපති වෙලා ඉන්නකොට මගේ ඒවකට බෑනා. දාවු ටෙන්ඩර් පත්‍රිකාවකට ඒවා ගැන ක්‍රියා කරපු ටෙන්ඩර් මණ්ඩලයේ මම වාඩි වෙලා හිටපු එක වැරදි කියලා. එතකොට අපි තර්කයක් ගෙනාවා අපි ඒක දැනගෙන හිටියේ නෑ කියලා. මොකද ඒ අදාළ කොම්පැනියේ තනතුරක්වත් තිබුණේ නෑ මගේ ඒවකට හිටවු බෑනාට. එතකොට ඒගොල්ලෝ කිව්වා බෑනා බිහයින්ද සීන් තිරේ පිටුපස ඉඳන් තමයි කොම්පැනිය මෙහෙවලා තියෙන්නේ කිව්වා. ඊළඟට මම හමුදාපති හැටියට ඒව ගැන දැනගෙන හිටියේ නෑ කිව්වම ඔප්පු කරන්න හැදුවේ කොහමද? බෑනාසා මගේ දියණියගේ මගුල් ගෙදර හමුදාපති නිල නිවසයි ගත්ත නිසාත්, මම ඇමරිකාවේ ගිහිල්ලා දවස් 4ක් මගේ දියණියගේ ගෙදර හිටපු නිසාත්, මම ජනාධිපතිවරණයට ඉල්ලනකොට බෑනාසා දියණිය ඇමරිකාවේ ඉඳලා ඇවිල්ලා ජනාධිපතිවරණය මට වැඩ කරපු නිසාත්, මම මේ බෑනාගේ සියලුම පුද්ගලික ව්‍යාපාර ආදිය ගැන මට අවබෝධයක් තියෙන්න ඕනේ කිව්වා. එහෙම කියලා තමයි මම මේවා දැනගෙන හිටියා කියලා පෙන්නේ. එතකොට අපි මේ නීතිය ක්‍රියාත්මක වෙනවා දැන් ලංකාවේ. ඊළඟට මේ චෝදනාපත් නිර්මාණය කරෙත්, චෝදනාපත් අස්සම් කරෙත්, නඩු තීන්දු අස්සම් කරෙත්, දඬුවම අස්සම් කරෙත්, එවකට හිටපු රටේ නායකයා. එයා තමයි මේ සියල්ලම පත් කරලා තීන්දු කරලා මට විරුද්ධ ඡන්දේ ජනාධිපතිවරයා ඉල්ලපු පුද්ගලයා. දොරයාතුයි මේ සේරම කරේ. ඒවා තියෙනවා, ඒ තර්ක ගෙනාවු ඒවා තියෙනවා. ඒ නඩුවණුවේ සැප්තැම්බර් 16 2010 පිටු 10 11 12 වාර්තාවල ඒවා තියෙනවා. ඊළඟට මේ පිළිගත්ත මේ නඩුව මෙහෙවපු නීතිඥයා පිළිගත්ත යුද හමුදාපති රජයට හෝ හානියක් වෙන ආකාරයට ක්‍රියා කළා නැහැ ටෙන්ඩර් මණ්ඩලයේ ඉඳගෙන. උදාමදාපතිගේ චේතනාවක් තිබිලත් නැහැ කිසිම වංචාවක් කරන්න. ඒ අතරම යුදහමුදාපතිගේ මේ ටෙන්ඩර් මලේ සිටීම හරහා කිසිම අසාධාරණයක් කළත් නැහැ ටෙන්ඩර් ක්‍රියාපටි පාටියට. නමුත් ටෙන්ඩර් බෝඩ් එකේ හිටියා වැඩ දී කියලා තමයි මාට මාස 30ක හිරදඩුවමක් දුන්නේ. ඒකට මේ රටේ ජනතාව දැනගන්න ඕනේ මේ රටේ වැඩ කටයුතු සිද්ධ වෙන ආකාරයට මෙහෙම දඬුවම් කරනවා නම් මේ ලංකාවේ ඉන්න පරිපාලන ක්ෂේත්‍රයේ සහ මැතිවරණ සියලු දෙනාම ඉන්න ඕනේ හිරගවල් වල. එතකොට මෙහෙම කියලා තමයි මට දඬුවම් කරේ. එතකොට මේ ආකාරයට මට දඬුවම් කළා මං හිරෙන් එළියට එනකොට මට ප්‍රජායිතිය අහිමි කරන්න ඕන නිසා මේ කැලෑ උසාවියෙන් දඬුවම් කරලා ශ්‍රේෂ්ඨාධිකරණයට ගෙනිහිල්ලා නැවතත් තීන්දුවක් ගත්තා. යුදාධිකරණය කියන්නේ මේ රටේ අධිකරණයක් කියලා. යුදාධිකරණ කියන්නේ හමුදාවේ පරිපාලනය මෙහෙවන්න පත් කරන ක්‍රමවේදයක්. ඒක රටේ තියෙන ජාතික අධිකරණයක් නෙමෙයි. එහෙම තීන්දුවක් ගත්තා මගේ ප්‍රජායිතිය අහෝසි කරන්න ඕන හින්දා. එතකොට මේ නඩුව මෙහෙව්වේ එවකට හිටපු නීතිපති දෙපාර්තමේන්තුවේ නීතිඥෙක් බුවනෙක අලු විහාරය කියලා පුද්ගලයෙක් තමයි විදියට මේ නඩුව මෙහෙව්වේ. බුවනෙක අලු විහාරය විදියට නඩුවක් මෙහෙව්වා. නඩුව ඉවරුනෙන් පස්සේ මම හිරේ ගියාම මෙයා පත් කරා කෙළින්ම ශ්‍රේෂ්ඨාධිකරණයට. මේ වෙනකොටත් මං හිතන්නේ එතන ඉන්නවා ජ්‍යෙෂ්ඨ විනිසුරුවරයෙක් හැටියට. එතකොට මේ වගේ කට්ටිය ඉන්නවා නම් මේ යාන්ත්‍රණය මේ යුක්තිය පසදලීමේ ක්‍රමවේදය හරහා මේ වගේ දේවල් සිද්ධ වෙනවා නම් මේ වගේ පුද්ගලයෝ අතේ නම් මේවා තියෙන්නේ එහෙමනම් කවදාවත් මේ අනපනත් ගෙනාව කියලා මේ රටේ ජනතාවට සාධාරණ ඉෂ්ට වෙන්නේ නැහැ. මම තරයේ විශ්වාස කරනවා. ස්වාධීන කොමිෂන් සභාව ගැනත් කතා කරා අපේ ගරු අධිකරණවතුමා. ඒ කොමිෂන් සභාව තිබ්බට සත පහකවත් වැඩක් නැහැ. මේ රටේ ජනතාවට සේවයක් වෙන්නේ මේ ආයතන පිරිසුදු කරේ නැත්නම් ගරු මන්ත්‍රීවරුනි ඉස්සෙල්ලා මේ ආයතන පිරිසුදු වෙන්න ඕනේ. ඒ වගේ ඉන්න චරිත පිරිසිදු චරිත වෙන්න ඕනේ. ඉස්සෙල්ලා ඒගොල්ල නීතියට ගරු කරන මිනිස්සු වෙන්න ඕනේ. එහෙම නැත්නම් කවදාවත් මේ රටේ ජනතාව සතක් මේකෙන් වෙන්නේ නැහැ. එතකොට මේ ආකාරයට ඒ හමුදාපතිගෙන් වංචාවක් සිද්ධ වුණ නැහැ කියන එකත් කියලා තියෙනවා. ඒකත් කියලා තියෙනවා පිටු අංක 2010 ජූලි 28 වෙනිදා නඩු වාර්තාවේ පිටු අංක 5 සහ 6. මේ ඕන කෙනෙකුට රිෆර් කරන්න පුළුවන්. ඒකයි මම මේවා කතා කරේ. ඒකෝර මේ ආකාරයේ රටේ මේ වෙනකොටත් මේ කරුණු කාරණා සිද්ධ වෙනවා. පහුගිය දවස්වල මම ගියා අර වසන්ත මුදලිගේ කියන ඒ තරුණයා ඇඳුම් නියෝගපත් අබල තියෙන විශ්වවිද්‍යාලයේ ශිෂ්‍ය බල මණ්ඩලයේ සභාපති ඇඳුම්කරු ඌව බලන්න ගියා. තංගල්ලේට ගියාම කිව්වා එයා තංගල්ලේ නෑ, කොළඹ තියලා තියෙනවා ත්‍රස්ත විමර්ශන අංශයේ කියලා. දෙවෙනි තට්ටුවේ කියලා කිව්වා. මේ රටේ කවුරුත් දැනගෙන හිටියේ නෑ එයා තංගල්ලෙන් කොළඹට ගෙනාවා කියලා. එතකොට මම ගියා ත්‍රස්ත විමර්ශන අංශයට. ගිහිල්ලා එතන මම කතා කරා. එතන හිටියා නියෝජ්‍ය අධ්‍යක්ෂය කියලා පොලිස් අධිකාරියෝරේ. පොලිස් අධිකාරි ගුණසේකර කියලා පුද්ගලයෙකුට. එයාව මංගාවට ටයි එකත් එයාට බර වැඩි වගේ බෙල්ල කඩන් වැටලා මං කියන යමුකුත් ඇහුනෙත් නෑ, කලට වළං කරලා කතා කරන්නත් වුණා. එතකොට මේ පුද්ගලයා මම ඇහුවා අපිට මෙයා බලන්න පුළුවන්ද කියලා. එතකොට කිව්වා නවීන සංශෝධන අනුව ත්‍රස්ත විමර්ශන පනතේ මෙහෙම බලන්න දෙන්න බෑ මන්ත්‍රී කෙනෙකුට කියලා. මම හිතනවා මේ සභාවේ ගෞරව මන්ත්‍රීවරු කවුරුත් පිළිගන්නේවි අත්අඩංගුවේ ඉන්න කෙනෙක් බැලීමට යෑමට මන්ත්‍රී වෙනෙකුට වරප්‍රසාද තියෙන්න ඕනේ. ඒක අපි සිරකරුවන් බැලීමට යෑමට වරප්‍රසාදයේ තියෙනවා නම් සිරකරුවෝ ඉන්නවා මරණීය දණ්ඩේ නියම වෙච්ච අය වුණා බලන්න යන වරප්‍රසාද තියෙනවා නම් මෙතන කලින් හිටපු බඳනාගර ඇමතුමත් ඉන්නවා ඉස්සරහා. මම හිතනවා ඇමතුමා අනිවාර්යයෙන්ම අත්අඩංගුවට ගත්ත කෙනෙක් ඇඳුම් නියෝග මත හිටියත් බලන්න යමේ වරප්‍රසාදය ලබා දෙන්න ඕනේ. නමුත් ඒ පොලිස් අධිකාරියෝරියා කිව්වා පර්ණ පනත අනුවන තිබුණා හැම පුළුවන් කියලා, දැන් පනත අනුව බෑ කිව්වා. මම සොයලා බැලුවම එහෙම වර්තමානයේ වෙනසක් වෙලා නැහැ, වර්තමාන පනතක් අනුව එහෙම ඒක වෙනස් වෙලා නැහැ. ඊළඟට මම මෙයාගෙන් ඇහුවා වසන්ත මුදලිගේ ත්‍රස්තවාදියෙක්ද මේ රටේ ත්‍රස්තවාදයක් තියෙනවද කියලා. ත්‍රස්තවාදයක් තියෙනවද කියලා ඇහුවම ඒ පොලිස් අධිකාරීවරයා කියනවා මේ තරුණයා තියාගෙන ඉන්නේ ත්‍රස්තවාදයක් තියෙනවද කියලා සොයලා බලන්න.
තමිනිත්තු දෙකක කාලයක්
එතකොට ත්‍රස්තවාදයක් තියෙනවද කියලා සොයලා බලන්න. තරුණයෙක් අත්අඩංගුවට ගෙනලා රැඳවුණු නියෝග මත දවස් 90ක් තියාගෙන ඉන්නවා. ඒ තරුණයා අසනීප වෙලා හාමුදුරුවෝකුත් තියාගෙන ඉන්නවා. උන්වහන්සේත් අදබල්ලේ අසනීප වෙලා. එතකොට මෙහෙම තත්වයක් තියෙනවා නම් බුද්ධ්‍යංශ මොනවටද තියෙන්නේ? බුද්ධ්‍යංශ කිව්වා කියලා පහුගිය කාලේ මට ලියුමක් ගෙනල්ලා දුන්නා. අර දෙවෙනිදා තිබුණු උද්ඝෝෂණය මම සංවිධානය කරනවා කියලා බුද්ධ්‍යංශ වාර්තා කරලා තියෙනවා කිය. මේ වගේ බහුබූත තමයි වර්තමාන බුද්ධ්‍යංශ කරන්නේ. හොඳ වෙලාවට මේ යෝධයෝ යුද්ධ තියෙන කාලේ හිටියේ නැහැ. යුද්ධ තියෙන කාලේ හිටියා නම් එහෙනම් ප්‍රභාකරන් ඇවිල්ලා අපි අල්ලන් ගිහිල්ලා මෙලහට අපට රැඳවුණු නියෝග දීලා එහෙ. එතකොට මේ වගේ තත්ත්වයක් යටතේ මෙහෙම තරුණයන්ට හානි කරනවා. මේ තරුණ වසන්ත මුදලිගේ මේ භික්ෂූන් වහන්සේ බරපතල ලෙස අසනීප වෙලා ඉන්නවා. වැරදිලාවත් ඔවුන්ගේ ජීවිතවලට හානියක් වුණත් තමුන්නාසලා මම අද කිව්වා කියලා මතක තියාගන්න අනිවාර්යෙන් ත්‍රස්ත විමර්ශන අංශයේ පොලිසිය පොළොර සමතලා කරයි මේ රටේ ජනතාව. ඒ විතරක් නෙවෙයි මේ මේකේ ඉන්න මැතිම තුරුන්ටත් දැම්ම තියලා රක්ෂණයක් අරගෙන ඉන්න වෙනවා. මොකද අපටත් යණේන මං නැති වෙවි. ගිය පාර මතකයි තමුන්නාසලාට ගිනි තැනුත් තියලා ඉවරලා මැතිම තුරුට හැංගිලා ජීවත් වෙන්න වෙච්ච හැටි. ඒකන්ද මේවා අනිවාර්යෙන් අපි මතක තියාගෙන මේ වගේම පාඩම් ඉගෙන ගන්න ඕනේ. ඊළඟට මම ඉල්ලා සිටිනවා මේ රටේ ජනතාවගෙන් මානව හිමිකම් කඩ කරනවා, මූලික අයිතිවාසිකම් කඩ කරනවා, මේවා නවත්තනකම් මම ඉල්ලා සිටිනවා මේ රජයට කවදාවත් ආධාර කරන්න එපා, සහයෝගය දෙන්න බෑ, අපෙන් ඉල්ලනා සහයෝගය දෙන්න කියලා. මේවා නවත්තලා මූලික අයිතිවාසිකම් මානව හිමිකම් වලට ගරු කරන දවසට අපි තමුන්නාසලා සහයෝගය දෙනවා. ජාත්‍යන්තර ප්‍රජාවගෙනුත් ලංකාවේ පුරවැසියන් පිටරට ජීවත් වෙන ඒ ප්‍රජාවගෙනුත් මම ඉල්ලා සිටිනවා මේ රජයට උදව් කරන්න එපා කිසි ලෙසකින්. මේ කරුණු කාරණා පෙළ ගැහෙනකම් ඩොලර් එකක්වත් මේ රටවත් එවන්න එපා කියලා මම ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා.
කාලය අවසන්
වශයෙන් මම කියන්න ඕනේ අවුරුදු 10 ළමයිගේ කකුල් පුච්චනවා අපි දැක්ක පොලිසිය වලට ගෙනිහිල්ලා මේ වගේ තිරසංගඩ සිද්ධ වෙනවා නම් මේ ලෝකෙ මිනිස්සු විතරයි මේ රටේ ඉන්නේ වනචාරී මිනිස්සු කියලා. මේවට විරුද්ධව තදබල ලෙස නීතිය ක්‍රියාත්මක වෙන්න ඕනේ. අවසාන වශයෙන් මම කියන්න ඕනේ මම දැක්ක කොළඹ ව්‍යාපාරික ප්‍රජාව කියලා තියෙනවා, ජාතික ව්‍යාපාරික ප්‍රජාව කියලා තියෙනවා, අරගල කරන්න එපා මේ රටේ ආත්‍ය කඩන් වැටෙනවා කියලා. එහෙමනම් මම මේ ඒ ව්‍යාපාරික ප්‍රජාවගේ චේම්බර් එකේ මම ඉල්ලා සිටිනවා දේශපාලනඥ හොරකම් කරන ඒවා නවත්තන්නත්, ඒවා විවේචනය කරන්නත්, ඒවට විරුද්ධ නැගී සිටින්නත් තමුන්නාසලා ක්‍රියාත්මක වෙන්න. එහෙම ක්‍රියාත්මක වෙනවා නම් තමුන්නාසලා මෙහෙම ඉල්ලීමක් කරාම සාධාරණයි. අවසාන වශයෙන් මම අනිත් පැත්තට පයින් යන ඇමතිකම් වලට යනවා කියලා ඉවරලා කතාවක් තියෙනවා Facebook වල මම දැක්කා. මම අගමැති ධූරේ බාර ගන්න කිව්වමත් ඒක ප්‍රතික්ෂේප කරා. ප්‍රතිපත්ති මත ඉඳලා යම් යම් දේවල් මම අනුමත කරන්නේ නැති හින්දා ඒකන්ද මම එවැනි නිවට බියගුළු වැඩ කරන්නේ නැහැ. කරන කට්ටියත් ඉන්න පුළුවන්, සමහරු වෙම සාකච්ඡාත් පවත්වාවි. මම කවදාවත් ඒ තත්ත්වෙට වැටෙන්නේ නැහැ කියලා මම මේ අවස්ථාවේ ප්‍රකාශ කරන්න ඕනේ.
බොහොම ස්තුතියි ඔබතුමාට. ගරු මහින්දානන්ද අලුත්ගමුගේ මැතිතුම ඔබතුමාට මිනිත්තු 10ක කාලයක්.
නියෝජක තනායකතුමනි, අධිකරණ අමාත්‍යාංශයේ විසින් අද දිනේ 51ක් පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරන අවස්ථාව, මම මුලින්ම ගරු අමාත්‍යතුමාට ස්තුතිවන්ත වෙනවා. ඉතාමත් කාලෝචිත 50 කීපයක් මේ පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කිරීමට කටයුතු කිරීම පිළිබඳව. ඒ වගේම මම මේක අවස්ථාවක් කරගන්නවා හිටපු අධිකරණ අමාත්‍යතුමාට ස්තුති කරන්න. මේ රටේ අධිකරණ ශේෂ්ත්‍රයේ විප්ලවීය වෙනසක් ඇතිකරන එතුමාට හැකියාව ලැබුණා. එතුමා අධිකරණ අමාත්‍ය ධූරයේ දරපු කාලේ මට මතකයි, මම කැබිනට් මණ්ඩලයේ හිටපු නිසා අවුරුදු දෙකක් ඇතුළත කැබිනට් පත්‍රිකා 80ක් අවුරුදු 40කට 50කට වැඩිය පැරණි වෙච්ච මේ අනපනත් යාවත් කාලීන කරන්න එතුමා සුවිශේෂී මෙහෙවරක් කළා අලි ශබ්‍රිය අමතුමා. ඒ නිසා මං හිතන්නේ මෙතෙක් හිටපු අධිකරණ අමාත්‍යවරු අතරින් කෙටි කාලයක් තුළ මෙච්චර කැබිනට් පත්‍රිකාවක් ඉදිරිපත් කරපු මෙපමණ අනපනත් ප්‍රමාණයක්, ඒ කියන්නේ අත්‍යවශ්‍යම අනපනත් සංශෝධනය කරන්න කටයුතු කරපු අමාත්‍යවරයා හැටියට අපි එතුමාට ස්තුතිවන්ත වෙන්න ඕනේ. මට මතකයි ශ්‍රේෂ්ඨාධිකරණයේ ඉදිරි මිනිසුරුවරු 11 දෙනයි 17 දක්වා වැඩි කරා. අභියාචනාධිකරණයේ මිනිසුරුවරු හිටියේ 12යි, එතුමා 20ක් දක්වා වැඩි කරා. ඉතිහාසයේ පළවෙනි වතාවට මහේස්ත්‍රාත් අධිකරණවලට මිනිසුරුවරු 47 දෙනෙක් එතුමා බඳවාගත්තා. ඒ නිසා එතුමා ඒ අධිකරණ ශ්‍රේෂ්ඨයට දවන්ත වෙනසක් කරන්න කටයුතු කරා. ඒ වගේම වත්මන් අධිකරණ ඇමතිතුමා ඒකේ ආකාරයෙන්ම තවත් ඒක ඵලදායි ලෙස ඉදිරියට කරගෙන යනවා. ඒ නිසා මේ අධිකරණ ශ්‍රේෂ්ඨය වෙනුවෙන් ඒ ගන්නා වූ ක්‍රියාමාර්ග පිළිබඳව අපි විශේෂයෙන් අපේ ස්තුතිය අපි පුද කරන්න ඕනේ. මුලසනේ සභාපතිතුමනි, නියෝජක කතානායකතුමනි, රටේ නීතිය කියන්නේ ඕනෑම රටක නීතිය ඒ රටේ දියුණුවට පැවැත්මට සුවිශේෂයෙන් බලපාන කාරණයක්. ඉතින් ඒ නිසා අපි පහුගිය කාලේ දැක්කා මේ අධිකරණ ශේෂ්ත්‍රයේ යල්පැන ගිය අනපනත් මේ කිසිවක් සංශෝධනය කරන්න කටයුතු කරලා තිබෙන්නේ නැහැ. මේකෙරේ කාගේවත් අවධානය යොමු වෙන්නේ නැහැ. මොකද මේකේ දේශපාලන වාසියක් ඉන්නේ නැහනේ. ගොඩක් වෙලාවට අපි පුරුදු වෙලා තියෙන දේශපාලන වාසියක් එන දෙයක් කරන්න. හැබැයි මේ අධිකරණ ශේෂ්ත්‍රයේ වෙනුවෙන් ඒ සුවිශේෂී වැඩ කොටස මේ අමාත්‍යතුමාලා දෙපළ ගිහිටපු අමාත්‍යතුමා ආරම්භ කරා වගේම වත්මන් අමාත්‍යතුමා මේක ඉදිරියට කටයුතු කරන බවත් විශේෂයෙන් මතක් කරන්න ඕනේ. පුලස්සනේ නියෝජක කතානායකතුමනි, මම මේ ඉදිරිපත් කරලා තියෙන අනපනත් අතරින් මම විශේෂ අවධානය යොමු කරනවා ගරු අමාත්‍යතුමා ඉදිරිපත් කරලා තියෙන විෂ වර්ග අභිංසා අන්තරාදායක ඖෂධ වර්ග සංශෝධනයේ පනත. අද අපි රටක් හැටියට මූණ දීලා තියෙන බරපතලම ප්‍රශ්නය නියෝජක කතානායකතුමනි, අද මේ රටේ තරුණයන් වැඩිහිටියන් මහල්ලන් සියලු දෙනා වයසක් නැ දරුවන් හැම කෙනෙක්ම දැඩි ලෙස සීග්‍රෙන් මත්කුඩුවට අබ්බැහි වෙමින් යනවා. මගේ ළඟ තියෙනවා නියෝජ්‍ය කතානායකතුමනි, පහුගිය කාලේ මේ මත්කුඩුවට අබ්බැහිවන් ගත්තොත් 2018 හෙරොයින් සඳහා 739,000ක්, 19 කිලෝග්‍රෑම් 1,741ක්, 20 1,069ක්, 21 1,630ක්, 22 1,415ක්. ඒ කියන්නේ හෙරොයින් පමණක් කිලෝග්‍රෑම් 7,135ක් මේ අවුරුදු 5 අතරංගුට අරගෙන තියෙනවා. කොකේන් ගත්තොතින් කිලෝ 4,778 2018, 19,771ක්, 16,188ක්, මේ ආදී වශයෙන් ගත්තොතින් 53,930ක් කිලෝ අතරංගුට අරගෙන තියෙනවා කොකේන් විතරක්. කැනබිස් කියන වර්ගයත් මේ විදිහෙම අත්තරංගඩ කරගෙන දෙනවා විශාල ප්‍රමාණයක්. ඒ වගේම මුලස්සනේ නියෝජක කතානායකතුමනි, මේවට අබ්බැහිවුවන් ගත්තොතින් මේ පිළිබඳ සමීක්ෂණයක් අවසානය කළ දින 2019 එක එක දිස්ත්‍රික් මට්ටමින් අම්පාර දිස්ත්‍රික්කයේ 2400යි, අනුරාධපුරයේ 3235යි, බදුල්ලේ 9207යි, මේ 2019 මේ වෙනකොට මූලස්සනේ නියෝජක කතානායකතුමනි අපේ රටේ ලක්ෂ 5කට වැඩිය පුද්ගලයන් මේ මතට ඇබ්බැහි වෙලා තියෙනවා දැන් මේ මත්කුඩු අයිස් සහ කොකේන් කියන වර්ග සදා මේ වෙනකොට පොලිසිය ඉදිරිපත් කරන වාර්තා වලට අනුව ලක්ෂ 5කට වැඩි ප්‍රමාණයක් මම හිතන්නේ අපි කතා කළ යුත්තේ මේක මේ රටේ සිද්ධ විය යුත්තේ මේක නියෝජක කතානායකතුමනි අපි කවුරුවත් අවධානය යොමු කරන්නේ නැහැ අද නියෝජක කතානායකතුමනි මම ජීවත් වෙන මගේ ප්‍රදේශයේ අද පහුගිය කාලේ පොලිසිය මැදිහත් වෙලා විශාල වශයෙන් පාසල් යන දරුවෝ විශාල ප්‍රමාණයක් මත්කුඩු භාවිතා කරලා අත්අඩංගුවට ගන්න සිද්ධ වුණා සමහර වෙලාවට පොලිසිය එයා ඉදිරිපත් කරගන්න විදියක් නැහැ ඒගොල්ලෝ පාසලේ ඉන්න පන්තිත් එක්ක බැලුවාම එයයි ඉදිරිපත් කරගන්න බෑ ඉතින් ඒ නිසා පාසල් දරුවන් ඉතාම ශීඝ්‍ර ලෙස අද කර්මාන්ත ශාලාවල සේවය කරන පුද්ගලයන් විවිධ තරාතිරම් වල පුද්ගලයන් අද මත්ද්‍රව්‍ය පාලනයට මත්ද්‍රව්‍ය භාවිතයට අද පුරුදු වෙලා තියෙනවා ඒ නිසා අපි ගරු ඇමතුමාට කිව්වා මේ නීති තද කරන්න කියලා මුලින්ම තිබුණේ ග්‍රෑම් 2 සඳහා තමයි මහා අධිකරණයේ අප දෙන්න තිබුණේ ඊට පස්සේ පහ වුණා දැන් මේක 10 වෙලා තියෙනවා ඒ වගේම අපි මේ මත්කුඩු භාවිතා කරන බක්කුඩු භාවිතා කරලා පොලිසිය විසින් අත්අඩංගුවට ගන්නාය මහේස්ත්‍රාත්වරු විසින් අත්අඩංගුවට ගෙනගෙන රිමාන්ඩ් බන්ධනාගාරගත කරන්නේ නැහැ ඒකේ අමතුමාගේ ඉදිරියේ තව පැත්තක් තියෙනවා මේ මත්කුඩු භාවිතා කරන අය අත්අඩංගුවට ගන්න ගත්තොත් බන්ධනාගාරවල ඉඩ නැහැ මාස ගණන් ඉඳ තියෙනවා හැබැයි අපි කියන්නේ කරු අමතුමා මේ සඳහා දැවැන්ත පුනරුත්ථාපන වැඩසටහනක් හදන්න කියලා මේ මත්කුඩු භාවිතා කරලා අත්අඩංගුවට ගෙන පුද්ගලයන් අද තියෙන නීති අනුව උප උත්සාහයට දාපු ගමන් අපදිනවා ඒ නිසා මත්කුඩු භාවිතා කරපු අය මේකට බියක් ඇති වෙන්නේ නැහැ මොකද කුඩු ගාලා හවුනොත් අපදිනවා උසාවියෙන් කියන එක දන්නවා ඒ නිසා අපි ඔබතුමාගෙන් ඉල්ලීමක් කරනවා මේක මම දන්නේ නැහැ කොහොමද කරන්න කියලා අධිකරණ සේවා කොමිසම හරහා හරි අග්‍ර මිනිස්කාරතුමා දැනුවත් කරලා මහේස්ත්‍රාත්වරු දැනුවත් කරලා මේ කුඩු භාවිතා කරන දරුවන් පුනරුත්ථාපනය කිරීම සඳහා වැඩසටහනක් අධිකරණ අමාත්‍යාංශ හරහා ක්‍රියාත්මක කරන්න කියලා ඒ වගේම ගරු අමාත්‍යතුමනි මේ පුනරුත්ථාපන ස්ථාන ගතතින් මේ සඳහා පළපුරුදු කට්ටිය නැහැ මේ දරුව පුනරුත්ථාපනය කරන්න පළපුරුදු අය නැහැ ඒ නිසා මම ඔබතුමාට එදත් අපි යෝජනා කර උපදේශකාරක සභාවේ මේ දරුව පුනරුත්ථාපනය කිරීම සඳහා ජාතික වැඩපිළිවෙලක් මේකට ඕනනම් ඔබතුමා කාර්යසාධක බලකායක් හදන්න මේ පාර්ලිමේන්තුව අපි කැමැති ස්වේච්ඡාවෙන් එකට උදව් කරන්න මේ සඳහා කාර්යසාධක බලකායක් හදලා මේ තරුණයන් පුනරුත්ථාපනය කරන ජාතික වැඩසටහනක් හදන්න කියලා ඔබතුමාකු අමාත්‍යංශය මේකට සල්ලි නැහැ ප්‍රතිපාදන අමාරුයි කිව්වා මෙරටේ කෝටිපතිව ප්‍රකෝටිපතිව ඉන්නවා විවිධ දැන්වීම් වලට බිලියන ගණන් සල්ලි දෙනවා දැන් ක්‍රිකට් ගත්තොතින් ක්‍රිකට් වලට දෙන ස්පොන්සර්ෂිප් එක ගත්තොත් මිලියන 500ක් විතර සමහර ක්‍රීඩා වලට සමහර සමාගම් දෙන අනුග්‍රහය ගත්තොත් මිලියන ගණන් ඉතින් ඒ නිසා මේ සමාගම් වලට කතා කරොත් අනිවාර්යෙන් අපිට මේ වගේ දේවල් වලට ප්‍රතිපාදන ගන්න පුළුවන් ඒ නිසා කරු අමාත්‍යතුමනි අපි අද මම හිතනවා මේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල ගැන කතා කරන එකවත් IMF එකේ ගිවිසුම ගැන කතා කරන එකවත් පළාත් පාලන මැතිවරණය ගැන කතා කරන එකවත් ඊළඟ ආණ්ඩුවට අයින් වෙන්න කියන එකවත් නෙමෙයි අපි ඔක්කොම එක්ක අහුවෙලා කටයුතු කරන්න ඕනේ මේ මත්ව දුරෙන් අපේ රටේ අනාගත තරුණ පරම්පරාව බේරගන්න එක මේක අපි කවුරුත් කතා කරන්නේ නැහැ මේක දේශපාලන වාසියක් නැති වෙයි කියලා ඒ නිසා අද රටක් හැටියට ලක්ෂ 5ක් මේ රටේ මත්ව දුරට ඇබ්බැහි වෙලා ඉන්නවනම් තව ටික දවසක් යනකොට මේක ලක්ෂ 10 වෙයි ඊළඟට ලක්ෂ 15 වෙයි ඊළඟට ලක්ෂ 20 වෙයි මේ රටේ හැම කෙනෙක්ම මත් උරට හැබැයි වෙන තත්ත්වයකට උදා වෙයි. ඒ නිසා මේ පිළිබඳව දැඩි නීති රීති ගෙනල්ලා මේ පුනරුත්ථාපනය කරන්න කටයුතු කරලා මේ ආනයනය කිරීම නවත්තලා අපි දැක්කා
තා මිනිත්තු දෙකක කාලයක් තිබුණ ගරු.
හොඳයි. අපි දැක්කා ගිය සතියේ අති විශාල මත්කුඩු ප්‍රමාණයක් මේ රටට ආනයනය කරලා තිනු අපි දැක්කා. ඒක නාවික හමුදා විශ්වෙන් අත්අරංගුවටගෙන තිනු අපි දැක්කා. රේගුව තුල විශාල වශයෙන් මේ කුඩු වෙනවා මේ පිළිබඳ හොයා බැලීමේ වැඩසටහනක් නැහැ. දවසකට රේගුව ගත්තොතින් අපි රේගුවේ කන්ටේනර්ස් කියනවා 2500ක් විතර. මේකෙන් 15%ක්වත් චෙක් කරන්නේ නැහැ. ඒ නිසා මේ කන්ටේනර්ස් ඇතුලේ එනවා කුඩු නියෝජක කතානායකතුමනි. ඒ නිසා මේ රටට කුඩු එවන විදි ඒවට අවශ්‍ය නීති රකස් කළා. මේ කුඩු විකුණන පුද්ගලයන්ට දැඩි නීති ක්‍රියාත්මක කරලා. ඒ වගේම මේ කුඩු පානය කරන දරුවන්ට මේව පුනරුත්ථාපනය කරන් මේ පාසල් වල පුළුවන් නම් විෂයක් හැටියට මේවා ගෙනෙල්ලා දරුවෝ දැනුවත් කරලා දෙමව්පියෝ දැනුවත් කරලා මේ මත්කුඩු වදුරෙන් මේ දරුවන් බේරා ගැනීම සඳහා ජාතික වැඩසටහනක් හදන්න කියලා තමයි අපි ගරු අමාත්‍යතුමාට කියන්නේ. ඒ නිසා මේක ඉතාම භයානක තත්ත්වයක්. මම ඔබතුමාට කිව්වා මේ සංඛ්‍යා ලේඛන වලට අනුව මේ තියෙන හෙරොයින් කෝකේන් ඇතුළු මේ හෂීෂ් මේ ඔක්කොම ගත්තාම මම මේ අරගෙන තියෙනවා කිලෝ මම හිතන්නේ 25000ක් විතර. මේ අවුරුදු ගාන තුල අත්තරංගොඩ අරගෙන දිරව පොලිසිය අත්තරංගොඩ බැරි වෙච්ච ගන්න බැරි වෙච්ච විශාල ප්‍රමාණයක් ඉන්නවා ඒ කියන්නේ එක අවුරුද්දකට කිලෝ 10000ක් විතර අත්තරංගොඩ ගන්නවා කියන්නේ තව කිලෝ 20000ක් 30000ක් එළිය තියෙනවා ඒ වගේ මේක අවුරුද්දකට ලක්ෂ 5ක් විතර මේක පානය කරනවායි කියලා කියන්නේ මේක ඉතාම අවාසනාවන්ත තත්ත්වයක් නියෝජක කතානායකතුමනි ඒ නිසා මේ පාර්ලිමේන්තුවේ අපි සියලු දෙනා මේකට එක්කහුව වෙලා මේ සඳහා කාර්ය සාධක බලකායක් හදලා ජාතික වැඩසටහනක් හදලා මේ රටේ අනාගතේ බාර ගන්න ඉන්න මේ අහිංසක දරුවන්ගේ අනාගතේ බේරා ගැනීම සඳහා මෙයානා මේ දරුවන් මේ මත්ව දොරෙන් බේරා ගැනීම සඳහා වැඩපිළිවෙලක් සකස් කරන්නයි කියලා කරු අමාත්‍යතුමාට යෝජනා කරමින් මම නියඩ වෙනවා බොහොම ස්තුතියි
බොහොම ස්තුතියි ඔබතුමාට